આમ તો છે છે ને આવી જોઈએ ને. અને તમે એમ સામાન્ય કહો છો તો સામાન્યમાં ખાલી બે જ લ્યો છો તમે. એક જો કદાચ પ્રશ્ન ન થાય સારી વાત છે, પણ જો થતો હોય તો એનો કંઈક કંઈક ખુલાસો જેવું કંઈક તો હશે કે નહીં, ક્યાં હશે એવું. જો જવું હોય તો આપણે 116 ગાથા આપણે પહોંચીએ, ભલે થોડું બેગ જાશો. 116 ગાથા, 228 પાનું છે, 228 પાનું, 116 ગાથા, એનું ટાઇટલ લઈએ 116. હવે જેનો નિર્ધાર કરવાનો હોવાથી, શું છે શબ્દ કેટલો છે? આ બધું શીખીને જ્ઞેય તત્વ પ્રજ્ઞાપનમાં પણ શીખીને અંતે કોનો નિર્ધાર, એટલે નિર્ણય, કોનો નિર્ણય કરવાનો છે? જીવનો કરવાનો છે. અને જીવનો કરીને પણ અહીંયા જીવ છે એની સામે બધા જ દ્રવ્યો કેવા છે, કયો અધિકાર છે? જ્ઞેય છે. અને છતાં પણ એમાં તું ખાસ તો પૂદગલ કરીને, ખાસ પૂદગલ કેમ લેવામાં આવે? નિમિત્ત નૈમિત્તિક સંબંધમાં પૂદગલ ખાસ કેમ લેવામાં આવે છે? એમાંય ખાસ કર્મ લેવામાં આવે છે, એવું શું કામ હશે? પહેલું તો આપણી પાસે કયું જ્ઞાન છે? ઇન્દ્રિય જ્ઞાન છે. અને ઇન્દ્રિય જ્ઞાન કોને વિષય કરશે? પૂદગલ. અને પૂદગલમાં પણ એક નિમિત્ત રૂપે અશુદ્ધતામાં નિયમો તો કર્મ છે. બાકીના ચાર અરૂપી દ્રવ્યો તો આપણા કોના જ્ઞાનના શું નથી બનતા? નહીં પણ નથી બનતા કાંઈ. અને હંમેશા જે છે પાંચ ઇન્દ્રિયો આપણને ક્યાં લઈ જશે? રૂપી. અને રૂપી માત્ર કોણ છે? કારણ કે જે કોઈ પાંચ ઇન્દ્રિય છે, સ્પર્શેન્દ્રિય, સ્પર્શ સાથે રસેન્દ્રિય, રસ તથા બધા સ્પર્શ રસ ગંધ વર્ણ અને શબ્દ કોના છે? પૂદગલના. અને પૂદગલમાં પણ કોની પાસે લઈ જશે? પરમાણુ સાથે નહીં, એ તો કોઈ અવધિ જ્ઞાન બધાના વિષય, એનાથી કેવળ નાના. આપણું તો જેને કંઈ ગજું નહીં કે એ તો કોને જાણીએ છીએ? સ્કંદમાં પણ કોને જાણીએ છીએ? છ પ્રકાર છે, એમાંથી ચાર પ્રકારના સાથે. અને એમાં ફરીથી લેવું છે તો એ બધા સાથે પણ એક કર્મની વાત એટલા માટે લીધી કે જીવને જે સંબંધ બને છે એ હંમેશા કોની સાથે? અશુદ્ધતામાં નિયમ રૂપે દ્રવ્ય કર્મનો ઉદય. પછી બાહ્યમાં નો કર્મ હોવો પ્રત્યક્ષ રૂપે ન હોય જુદી વાત, પણ નિયમ રૂપે કોણ હોય છે? દ્રવ્ય કર્મ ખાલી નહીં, એ ખાલી સત્તામાં પડ્યું એટલે નહીં, એનો ઉદય છે. તો એ વાત અહીંયા લઈને આખી જીવ અને પૂદગલમાં પણ કર્મની લઈને આખી વાત આપણને. તો આચાર્ય કહે છે કે હવે જ્ઞેય તત્વ પ્રજ્ઞાપનની વાત પૂર્ણ થવા આવે. અને એમ એક સામાન્ય વાત કઈ આવી ગઈ? કોઈ પણ જ્ઞેય કેવું હોય કે જ્ઞેય એ દ્રવ્ય છે અને એની શું છે? સત્તા છે, અસ્તિત્વ છે. અને અસ્તિત્વ કેવું હોય? હવે તો બહુ રિપીટ થઈ ગયું છે ને, કેવું હોય છે? દ્રવ્ય ગુણ પર્યાય રૂપ હોય અથવા તો ઉત્પાદ વયને દ્રવ્ય રૂપ હોય. તમે એને બે રીતે જોઈ શકો છો, ભેદ રૂપે પણ જોઈ શકો ને અભેદ રૂપે પણ એને જોઈ શકો છો. તો એ રીતે આખી વાત પૂરી કરીને હવે જે મૂળ આખું કેવું છે કે જ્ઞેય તત્વમાં એક બહુ જ આપણા માટે દરરોજ માટેની, જ્ઞેય તત્વમાં ક્યારે પણ રાગ ઊભો કરીને એને નિમિત્ત નહીં બનાવતો. જ્ઞાનનું જ્ઞેય બનાવજે, તારા રાગ એને તું નિમિત્ત નહીં. તો જીવનમાં કમસે કમ, અને બીજી રીતે કહીએ, જ્ઞેય હોય ને, જ્ઞેય એ આપણને શું ઉત્પન્ન કરાવે? રાગ કરાવે કે દ્વેષ કરાવે? નહીં, સારું હોય તો રાગ કરાવે અને ખરાબ હોય તો આપણા આપણને અભિપ્રાયથી વિરુદ્ધ હોય તો શું કરાવે? ફરીથી તે હજી તો જ્ઞેયને જ્ઞેય રૂપે સ્વીકાર્યું નથી. તે જ્ઞેયને સારું ખરાબ કહેનાર જ્ઞેયને પણ ઓળખતો નથી. જ્ઞાયકને ઓળખવાની તો વાત જ નથી. તું એને જો જ્ઞેય માનતો હો તો તારામાં રાગવેશ ઉત્પન્ન થવા જોઈએ કે જ્ઞાન ઉત્પન્ન થવું જોઈએ? અને એ આમાં આપણને કહેશે જ્ઞાન ચેતના છે અને એમાં નથી જોડાતા તો શું થઈ જાય છે? કર્મચેતના થાય. અને કર્મચેતના થાય તો એનું ફળ તો તને વેદનમાં આકૃતા આવ્યા વગર. બહુ સિમ્પલ વાત આખી કરીને આનો આ અધિકારનો એમ ન સમજવા. જ્ઞેય તત્વ તો કેવું હોય? એક કોઈ અન્ય ધર્મીય હોય એના માટેનું હશે, આપણા માટે કાંઈ એમાં લાગે વળગે અરે એટલું તો શીખજે. ભલે બહુ વિસ્તાર ના આવડે, આચાર્યદેવના લોજિક સુધી સમજવું જરા મુશ્કેલ લાગે, પણ એટલું સમજજે કે મારું આજે એટલા માટે મારા જે કોઈ પરિણામી કહેવા છે એ જ્ઞાનને ઓળંગતા નથી. કોઈ પણ અત્યારના શુદ્ધ અશુદ્ધ કેમ નથી, અહીંયા મારા અસ્તિત્વમાં મારે કારણે મારા થાય છે પરિણામ, એમાં જ્ઞાનના જે કીધા એટલે એમને લીધું કે સમય પછી તો આવશે જ્ઞાન ચેતનામાં, પણ મારા જે કોઈ પરિણામ છે એ કેવા છે, હું કેવો છું, જ્ઞાનમય તત્વ છું, ઉપયોગમય તત્વ છું, ચેતન એમાં શબ્દ લીધો છે, તો ચેતના સ્વરૂપ છે. તો મારા પરિણામ કેવા છે, મારા ચૈતન્ય અસ્તિત્વમાં જ છે. મારા પરિણામ ક્યાંય બહારમાંય નથી, તો પછી બહારના કરું એમ કેમ બને, અને બહારના આવીને મારું કરે એમ કેમ બને. મારું બહુ સુંદર રીતે કમસે કમ બે દ્રવ્યની ભિન્નતાનો ભાવ તો દ્રઢ જીવનમાં થવો જ જોશે. આ એના માટે આપણને સુંદર રીતે, તો ફરીથી આપણે જે 116 વાંચીએ ટાઇટલ, હવે જેનો નિર્ધાર કરવાનો હોવાથી, ફરીથી કોનો નિર્ધાર કરવો છે, જ્ઞેયનો કે જ્ઞાનનો, જીવનો કે જ્ઞેયનો. અરે ભાઈ, જ્ઞેયનો કરવા જાય તો એનાથી ભિન્ન જ્ઞાનમય જીવ છે એનો થશે, પણ અહીંયા કે જેનો નિર્ધાર કરવાનો હોવાથી, એ જીવ છે ને જેનો નિર્ધાર કરવાનો હોવાથી, કોણ કોણ કોણ, આમાં નામાંથી જવાબ જોઈએ. જેનો નિર્ધાર કરવાનો હોવાથી કોણ, એવો જે જીવ, આમાં જ લખ્યું છે, એમાં બીજે નથી. આ તો પછી એને કહે, અને એને અહીંયા કેવો બનાવ્યો છે ઉદાહરણ રૂપે, કે અહીંયા અનાદિથી જે આ સંસાર ચાલે છે ને એમાં છે ને એને ઉદાહરણ, એને મુખ્ય વાત લઈને એની જ. બાકી અંતે નક્કી તો કોને કરવો છે, જીવનો, અને એને જેને ઉદાહરણ બતાવવામાં આવ્યો છે એવો જે જીવ, અને હવે એની કઈ પર્યાયો લીધી, તેના મનુષ્યાદી પર્યાયો ક્રિયાના ફળ હોવાથી. ફરીથી શું શબ્દ છે, પહેલું તો અહીંયા કોની વાત લે છે, જીવ નક્કી કરવો, અને એના દ્રષ્ટાંત રૂપે પણ કોને લીધું, જીવ લીધો, અને જીવમાં પણ કોની વાત લીધી, ફળ લીધું. શું છે આ મનુષ્યાદિ, શું છે, ક્રિયાના ફળ છે. એક એક વાંચીએ તો ખબર પડશે. ફરીથી કોનું છે અહીંયા નિર્ધાર નક્કી, વાંધો ને રિપીટ હું તો બહુ કરું, મારે દ્રઢ થાય એના માટે. શેના માટે છે, કોનો નિર્ણય કરો, અંતે જ્ઞેય તત્વ પ્રજ્ઞાપનમાં કોનો નિર્ણય કરવો છે, જીવનો. તો એને બતાવવા માટે કે એક્ઝામ્પલ તરીકે કોને સિલેક્ટ, કોને કર્યું સેમ્પલ ટેસ્ટ તો કરીએ, તો કે જીવને નક્કી કર્યો. જીવમાં પણ કોને નક્કી કર્યું છે, મનુષ્ય આદિ પર્યાય. એ કેવી છે મનુષ્ય આદિ પર્યાય, કેવી છે એ ફળ રૂપે, કારણ કે તને ખબર પડે છે એનું ક્રિયા, એનું કારણ કોણ રાગ્ય છે જુદી વાત છે, પણ આજે આખું મેળવું છે એ શેના કારણે મેળવું છે, તે ક્રિયા કરી છે. કઈ ક્રિયા કરી, એ આવશે કર્મ ચેતનાને એનું ફળ, આ મનુષ્ય આદિ જ્ઞાન છે, કર્મ ફળ ચેતના છે. તો અહીંયા જીવ અને જીવની પણ કઈ છે, એનું ક્રિયાનું ફળ જે મનુષ્ય આદિ પર્યાય હોવાથી, તે પર્યાયનું અન્યત્વ, અન્યત્વ એટલે ફરીથી અહીંયા હજી એક વિચારવા જેવું, અન્યત્વ એટલે શું, અહીંયા જુદાપણાનો અર્થ નથી, અહીંયા વિવિધપણાનો છે, બદલાયા કરવાનો. આમ જનરલી અન્યત્વનો અર્થ શું આવતો હોય, ભિન્ન, અહીંયા ભિન્ન નથી. જીવ દ્રવ્ય છે, ફરીથી એનો નિર્ધાર કરવો છે, એનો જ એક ઉદાહરણ રૂપ લીધું છે, અને એનું શેનાથી વર્ણન કરશે આપણને, એનું ફળ, કયું ફળ, મનુષ્યાદિચાર. કારણ કે એનાથી અત્યારના જીવ આપણે કોઈ ઓળખે, જીવ કેવો છે કે મનુષ્ય છું, તો એ મનુષ્ય થયું, અને ઈશ્વરનાથી થાય છે એની ક્રિયા. કઈ ક્રિયા કરીએ છીએ, ફરીથી કઈ ક્રિયા કરીએ છીએ, ઘણા બધા પદાર્થોનું કામ કરીએ છીએ, વેપાર ધંધાનું કરીએ છીએ, ખાવા પીવાનું બધું, ઘણું કામ ક્રિયા તો ઘણું કરીએ છીએ આખું. એટલા માટે આવશે ક્રિયા કોને કહેવાય, એ બધી વાત આવશે. જે તું કાર્યમાં તન્મય થઈને કરે છે એનું નામ ક્રિયા છે. શું છે, જેમાં તું તન્મય થઈને, તો તન્મય તારી ક્રિયા. અને બીજું શું, ફરીથી આમાં ખાસ, ખરેખર જ્ઞેયની સામે તારે જ્ઞેય રૂપે, જ્ઞાન રૂપે પણ એ તારી ક્રિયા છે. એની બદલે જ્ઞેયની સામે, એ જ્ઞેયને જ્ઞેય રૂપે ન માનતા, એમાં સારું ખરાબ એવું માનીને તું ક્રિયા એટલે રાગ રૂપે પરમે છે અને એના ફળમાં શું મળે છે, આ મનુષ્યાદી તને ફળ મળે છે એમ કહીને પણ શું કહેવું છે? નહીં, આવું બધું વિસ્તારની જરૂર નથી ને, મળે છે બધું. શું છે જો અહીંયા સંસાર છે એમાં આપણે પરિભ્રમણ, એમાં તો સંસારમાં શું કહેવાય મુખ્યપણે, તો જો અહીંયા સંસાર એ શું છે, આમ એક રીતે વિચારીએ સમયસારની શૈલીથી, કે એક જીવની પરિણતિમાં છે અને એમાં રાગ ને સ્વભાવમાંથી સરી જવું સંસરણ. અહીંયા પણ પ્રવચનસારમાં આગળ આવી ગયું એ જ્ઞાન તત્વમાં, પણ અહીંયા આખી એને જે નામ કર્મના નિમિત્તે થયેલ છે ને એનાથી ઓળખાવા માટે, કે તને આ સંસાર છે એમાં તું સ્વભાવથી તારી ઉપયોગ ને પણતી બે સરી ગયા છે અને તેથી તને શું થાય છે, પરિભ્રમણમાં ભવ મળે છે અને એ ભવનામાં તને કોઈ ને કોઈ શરીરનો યોગ હોય છે. તને સ્વભાવને ભૂલી જા છો, રાગદ્વેષ તારા ક્રિયા થાય છે તો એના ફળમાં શું મળવાનું છે, ભવ મળશે કે નહીં મળે? હું સંસારમાં છું ને મને ભવ નથી એવું હોઈ શકે? હોઈ શકે ને, એવું હોઈ શકે ને? અરિયન ભગવાન છે એ સંસારમાં છે પણ એને ભવ નથી. અરિયન ભગવાન છે ને એને તો ભવ નથી ને, ક્યાં ભવ ગણાય? હવે તો અરિયન થઈ ગયા, જ્યાં સુધી બારમે ગુણ સ્થાન સુધી ત્યાં સુધી છદમસ્ત હતા એટલે ત્યાં સુધી ભવ હતો. હવે અરે એવું નથી, હજી એને ચાર અઘાતી કર્મ બાકી રહ્યા છે અને એમાં આયુષથી લઈએ તો મનુષ્યપણાનું આયુષ છે, નામ કર્મથી લઈએ તો મનુષ્ય નામની ગતિ નામ કર્મ છે એમને, એ હજી સંસારમાં છે એમ કહીને એ વાત તો ફરીથી. અહીંયા જ્ઞેય છે, જ્ઞેયની સામે રાગદ્વેષરૂપી ક્રિયા કરી તો એના ફળમાં શું મળ્યું છે, આ ભવ મળ્યો છે. સંસાર ભવ મળ્યો તેમાં કોઈને કોઈ ગતિ છે તો કોઈને કોઈ શરીર છે તો એ રીતે ફળ લઈને આપે. બાકી સામાન્યપણે સમય સારાધી શૈલીમાં તો શું છે, મિથ્યાત્વ એ સંસાર એના પરિણામની વાત, અને અહીંયા ગતિથી આખીની વાત, કારણ કે સામાન્ય જીવન એ ગમ્ય છે બધું. તો ફરીથી અહીંયા કે જીવ તેના મનુષ્યાદિ પર્યાયો કેવા છે, ફળ રૂપે છે. સેના કારણે? ક્રિયા. કઈ ક્રિયા કરી? જ્ઞાતાપણાની ક્રિયા થવી જોઈએ, જ્ઞાનપણે પણવું જોઈએ. એની બદલે એ જ્ઞેયોના લક્ષે એમાં સારું ખરાબ હિત અહિત એવું એક બહુ જીવનમાં એ રીતે વિચારવા જેવું છે. બે પ્રકારમાં આપણે ભૂલ કરીએ છીએ સારા ખરાબ માનીને. શું બે પ્રકારના? સારા ખરાબ માનીને. આવું બધું આમ બધું આવા વિસ્તારની જરૂર ન હોય ને, આ તો બધી ગાથાઓ સહેલી છે ને બધી એકદમ. એક તો જેનાથી ક્ષેત્ર ભિન્નતા છે એવા પરદ્રવ્યોમાં સારા ખરાબ પણ માન્યું છે, અને જે આકૃતામય હોવાથી હેય રૂપ છે એમાં પણ સારા ખરાબ માન્યા છે. અને એના ઉપરથી આખી જોઈએ તો જીવ અને અજીવ એ બે ભિન્ન ક્ષેત્રવાળા, અને એમાં અજીવમાં એમાં પણ ભલે પૂતગલ લઈએ એમાં સારા કર્મ માની એ પણ એક વિપરીતતા, અને જે આકુતાના કારણ એવા આશ્રવ ભાવ જેને પુણ્યપાપ કહીએ એમાં ક્યાંય તને દુઃખ સિવાય આકુતા સિવાય નથી, અને છતાં એમાં સારું ખરાબ માન્યું, આ બે પ્રકારની વિપરીતતા છે. તો અહીંયા તો હજી કોનાથી ચાલે છે, જ્ઞેયમાં તો હવે કમસે કમ એવી ભૂલ નહીં કરતો, અને પછી કોઈને એમ થાય કે એમાં પુણ્ય પાપમાં તમે આમ બે સરખા માનો એમ ન ચાલે, કારણ કે પુણ્યમાં આપણને કેવું લાગે છે, પાપના પરિણામ જે છે બહારમાં હિંસા જૂઠું ચોરીના કે એવા પરિણામો એમાં નેચરલ એમાં તો એવો કસાય હોય છે તો અમને ગમતું નથી, કોઈ કરે એ નથી ગમતું આપણે, પણ પુણ્યમાં તો શું થઈ જાય છે, કસાય શું થઈ જાય છે, ઓછો થાય તો સારું જ લાગે કે નહીં? ઓલું એકદમ તાવ હોય અને પછી થોડો 100 ડિગ્રીમાં આવી ગયો તો સારું લાગે કે નહીં? આમાં પણ મોહ ભાવથી તું ઠગાઈ જા છો, તને તારું પ્રયોજન તારું સાધ્ય હિનાધિકનું છે કે રાગના અભાવનું છે. કસાઈની હિનાધિક એ આપણું ટાર્ગેટ છે કે કસાઈનો અભાવ એ આપણો છે? તો સુકામ પણ એની મર્યાદામાં અને મંદતામાં તું અધિકપણું માની બેસે છે. એટલે જીવનમાં આ પ્રકારે ક્યાંય પણ જૈન દર્શન એટલે કે અકસાઈ આરાધના જેને શીખડાવે છે અને એના ફળરૂપે અપરિપૂર્ણ કસાઈથી રહિત દશાની ક્યાંય તારતમ્યતામાં અટકતો નહીં, કોઈ પણ જ્ઞેયોમાં પણ સારું ખરાબ માનીને અટકતો નહીં, અને જે હેય રૂપ છે એમાં પણ ક્યાંય ઠીક અટીક. અને એના માટે તો ખાસ એ પુણ્ય પાપ અધિકાર આચાર દેવ લીધો જ છે એમાં. તો અહીંયા ચલો એ ક્રિયાના ફળ હોવાથી એ પર્યાયનું અન્યત્વ, અન્યત્વ એટલે અહીંયા એને બદલવા પણ પલટા પણ સ્થિરતા પણ નથી. અહીંયા ખાસ અન્યત્વનું જે એટલા માટે બ્રેકેટમાં અટ કર્યો છે, તે પર્યાયો બદલાયા કરે. નહીં તો અન્યનો સ્વશબ્દ શું આવે છે? ભિન્નતા માટે અન્યત્વ. અહીંયા અન્યત્વ એટલે શું છે? એક પછી એક બદલવું 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 એમ. તો એટલે બદલવું બદલવું એટલે શું? આમ એક રીતે અટ કરીએ તો જેમ અન્યને કહીએ ને, અન્યને પરદ્રવ્યને આપણે શું કહીએ? ભિન્ન કહીએ કે અભિન્ન કહીએ? કેમ એમાં મૂંઝાવા જેવું નથી? ભિન્ન કહીએ કે નહીં? એમ જે બદલે બદલે તો એને પણ એક રીતે શું કહેવાય? ભિન્ન ભિન્ન કહેવાય, જુદી જુદી કહેવાય કે નહીં? તો જેમ પર જુદા તો અહીંયા જુદી જુદી કહીએ છીએ, એમ અહીંયા આ રીતે એવી રીતે અર્થ છે. તો એનો આપણે થોડુંક વાંચી લઈએ. એનો ટીકામાં થોડા વિસ્તાર છે એટલે લઈએ. અહીં આ વિશ્વમાં, અહીં અહીં એટલે અસ્થિ સિદ્ધ કરે છે. કોની કરે છે? વિશ્વની. અને વિશ્વ કહેતા કોણ? છ દ્રવ્ય. એમાં વિશ્વમાં હું આવી ગયું, છ દ્રવ્યમાં આવી ગયું, હજી એમાં કઈ એક શબ્દ ઉમેરો? આ અધિકારને અનુરક્ષીને આ છ દ્રવ્યના સ્વરૂપ જ્ઞેયોમાં. વિશ્વ એટલે કોણ છે? જ્ઞેય અધિકાર છે ને, જ્ઞેય તત્વમાં. તો અહીંયા વિશ્વમાં એટલે આ જ્ઞેયોમાં. હવે શું થાય છે કે અનાદિ કર્મ પૂદગલની ઉપાધિના સદભાવના આશ્રયે. આશ્રયે એટલે અહીંયા કારણે એટલે કે નિમિત્તે. પાછા એક એક શબ્દનો પણ સમજ, કોઈને એમ કે કેમ ખબર પડે અહીંયા અહીંયા લખ્યું તો આશ્રય લખ્યું છે અને પાછું બ્રેકેટમાં કારણ લખ્યું, તો કેમ ખબર પડે? તમે નિમિત્ત અર્થ કરો એને કેમ ખબર પડે? આ જો જૈન દર્શનના પહેલા મૂળભૂત સિદ્ધાંત, પાયાના સિદ્ધાંત, ખબર નહીં એલ્જેબ્રામાં ને એમાં ક્યાં બધા પ્રિન્સિપલ જેને કહે ને ફોર્મ્યુલા, કેમિસ્ટ્રીમાં પણ હોય છે, ત્યાં કેમ પહેલાં શીખતા હતા અને ન આવડે તો આગળ એક્સરસાઇઝમાં કંઈ નહીં કરી? એમ અહીંયા જૈન ધર્મના મૂળ જ્યાં બે દ્રવ્યની ભિન્નતાની વાત આવે, બે દ્રવ્ય જ કીધું શબ્દ જ વાપરા, ત્યાં આંખ બંધ કરીને કહ્યું નિમિત્ત નૈમિત્તિક સંબંધ. કદાચ એક જીવ હશે તો ક્યારેક નહીં જ્ઞાયક સંબંધ હશે, બાકી સામાન્યપણે જો અહીંયા નૈમિત્તિક રાગાદિભાવ ઉત્પન્ન થયા તો ન્યા તો નિશ્ચિતપણે શું છે? નિમિત્ત નૈમિત્તિક સંબંધ. અને એક જ પદાર્થ હો તો એની અંદર કેવો હોય છે? કર્તા કર્મ સંબંધ. તો અહીંયા આ વિશ્વમાં અનાદિકાળથી આ પૂદગલનો સંબંધ છે. અહીંયા ઉપાધિ શબ્દો વાપરો છે. ઉપાધિ એટલે શું? ઉપાધિ એટલે અહીંયા એને ક્ષેત્રાવગાત સંબંધ છે. અહીંયા ઉપાધિનો પણ બીજો અર્થ લઈએ. અહીંયા તો હાલાકી આપણે મનુષ્યાદિની પર્યાય છે, ઔપાધિક ભાવની વાત છે, બાકી તો ખરેખર પૂદગલ કર્મની ઉપાધિ એટલે શું? પાંચ ભાવમાં જો આપણે વિચાર કરીએ તો પૂદગલ કર્મની ઉપાધિ તો એ જ કેટલામાં લાગુ પડે? ઔદૈહિક ભાવમાં લાગુ પડે, બરોબર ને? ચલો કોઈ કે ક્ષોપસમમાં લાગુ પડે, ચલો ઓકે નો પ્રોબ્લેમ. હજી બસ એના શું ક્ષાયિક ભાવમાં થોડી ઉપાધિ હોય? અરે અહીંયા ઉપાધિ એટલે ખાલી સદભાવ રૂપે નહીં, સદભાવ રૂપે કે અભાવ રૂપે એની સાપેક્ષતા. નો ડાઉટ અહીંયા એની સદભાવ રૂપે છે, પણ આ એક શબ્દ ઉપરથી સી એક ક્યાંય પણ સમયસાર આદિની પરમ અધ્યાત્મ શૈલીમાં જાશો ને ત્યાં ક્ષાયિક ભાવને પણ શું કહેવામાં આવે છે? ઔપાધિક ભાવ તો ઔદૈહિક કહેવાય એમ નહીં ભાઈ, એના અભાવની પણ એક સાપેક્ષતા છે. અને નિરપેક્ષ તત્વ છે એનું નામ પરમ પ્રાણમિક. ઘણા પરમ પ્રાણમિક એટલે શુદ્ધ એમ ન લેવું, પહેલું શું લેવું? નિરપેક્ષ લેવું. શુદ્ધ લેશું તો ક્ષાયિક કેવળ જ્ઞાન પણ શુદ્ધ છે, ને આખી વાત શેની છે, ચારે ચાર જે ભાવ છે પારણામિક ભાવ સિવાય એ બધા કહેવાશે સાપેક્ષ છે. અને આ કેવો છે, ચલો અહીંયા ફરીથી અનાદિ કર્મ પૂતગલની જો એક એક વાક્યમાં આચાર્ય કેટલું સિદ્ધ કરતા જાય. પહેલું તો શું શબ્દ વાપરો, અહીં. અહીં એટલે કે આ વિશ્વમાં, એટલે એની શું કરી, હૈયાથી સિદ્ધ કરી. આ વિશ્વ છે એમાં તું એકલો નથી, સાથે બીજા દ્રવ્યો પણ છે, અને જો બીજા ન હોત તો અશુદ્ધતાનો તો કોઈ પ્રશ્ન જ ના હોય. તો હવે છે તેમાં બીજા જ દ્રવ્ય છે, તેમાંથી કયો સિલેક્ટ કર્યો કે બીજાને તો પ્રશ્ન ભૂલી જાય, તો તે વિષય તો શાસ્ત્રમાં ભણ્યું એટલે તારી પાસે ખબર છે, બાકી તારી પાસે તો એની ખબરય નથી. અહીંયા જે તને જેનો સંબંધ બને છે તો કે અનાદિથી કર્મ પૂતગલની ઉપાધિ, એનો અર્થ કે તું પેલા સિદ્ધ હતો અને પાછો અહીંયા આવ્યો છે એવું નથી. અને એ રીતે એક અન્ય ધર્મથી આખી શું જુદી વાત પડે, અન્ય ધર્મમાં તો એક ભગવાન પણ થઈ શકે છે અને પછી બીજાને દુઃખી જઈને પાછું એને શું આવવું પડે, સંસારમાં આવવું પડે. અહીંયા જૈન દર્શન કહે છે તારા અનાદિના દુઃખનો હંમેશને માટેનો ઉપાય એ સિદ્ધ દશા છે. અરે શું કોઈને સુખથી દુઃખમાં પાછા આવવું ગમે? કોકને આ જીવને દુઃખી જોયા ત્યારે તો એને થોડું દુઃખ થયું ત્યારે તો આવે કે નહીં? કોઈ આપણને મદદ કરે ક્યારે મદદ કરે, આપણને સુખી જોઈને કે દુઃખી જોઈને? અને દુઃખી જોઈને પણ એને દુઃખ ટાળવાનું થોડુંક એને પોતાને કરુણા બુદ્ધિને થોડું દુઃખ, અરે ભાઈ બિચારો દુઃખી છે ચાલો. તો કોકના દુઃખને જોઈને દુઃખી થવું એ કોઈ કરવા યોગ્ય કાર્ય છે? તો અહીંયા તો અનાદિ કર્મ પૂતગલની ઉપાધિ, અહીંયા ઉપાધિ એટલે સદભાવ રૂપે છે, એ ઉપાધિનો સદભાવ જે એટલે શબ્દ વાપરો છે, ઉપાધિનો સદભાવ શબ્દ વાપરો છે. જે નિર્મળ પ્રણતિ હોય એમાં ઉપાધિનો અભાવની વાત છે, પણ સાપેક્ષતા બે નિર ઉપાધિના સદભાવને આશ્રયે આશ્રય. ફરીથી અહીંયા કેટલું પહેલું સિદ્ધ કર્યું, વિશ્વ સિદ્ધ કર્યું, એમાં પછી કોની સિદ્ધિ કરી, પૂતગલ. પૂતગલમાં પણ જો શબ્દ છે એટલા માટે વિશ્વ સિદ્ધ કર્યું, પછી કર્મ પૂતગલ એટલે પૂતગલ પણ સિદ્ધ કર્યું. પૂતગલમાં પણ કોને લીધું, કર્મ લીધું એટલે દ્રવ્ય કર્મ આવ્યું. અહીંયા વિશ્વ છ દ્રવ્યમાંથી કોને લીધું, પૂતગલ. પૂતગલમાં પણ કોને લીધું, કર્મ એટલે દ્રવ્ય કર્મ આવ્યું. અને એનો કાળ કેટલો લીધો, અનાદિ. અને એનો અર્થ શું થયો, અનાદિ પૂતગલ કર્મની ઉપાધિના સદભાવ, એટલે એનાથી અનાદિ કોને લાગુ પડે, કર્મ પૂતગલને છે અને સાથે સાથે જેને ઉપાધિ એમાં છે એવો જીવ પણ અનાદિનો. અહીંયા તો હજી અહીંયા છે પણ એની સાથે, ભાઈ અમે બે સાથે હતા એક 24 કલાકથી છે, તો પોતે બીજો 24 કલાકથી થયો કે નહીં? તો અનાદિ કર્મ પૂતગલની ઉપાધિના સદભાવને આશ્રયે આવું જગતમાં અહીંયા સુધી શું સિદ્ધ કર્યું, ઉપાધિના સદભાવ ત્યાં સુધી શું સિદ્ધ કર્યું, જ્ઞેય ભાવ સિદ્ધ કર્યો. પછી જોડાણ તો હવે કરશે એના આશ્રયે. અહીંયા વિશ્વ સિદ્ધ કર્યું, એમાં અનાદિનું પૂતગલ છે, પૂતગલમાં પણ એક કર્મરૂપની એની અવસ્થા છે અને એના સદભાવ છે, જીવની સાથે એનો એક ક્ષેત્રાવગા સંબંધ એનો ઉદય આવે. હવે એમાં આશ્રયે, એમાં તું લક્ષ કરે છે, જોડાય છે, આ એના કારણે આ આખો સંસાર શેનાથી ઊભો થયો? ખાલી એક નહીં રૂપે પૂતગલ કર્મ તું એના કારણે થયું, તો એમાં શું કર્યું છે, એમાં તું જોડાણો છો એના કારણે. હવે ક્યારે થાય છે, ક્યારેક થાય છે. જો આખું અનાદિનો સંબંધ છે, હર સમયે એનો ઉદય હોય છે. કોઈ એમ કે કોઈ કર્મ એવું છે કે એનો ઉદય જ નથી આવતો, કે એવું નથી, કર્મ છે તેનો શું હોય છે, નહીં એવું હોય કે કોઈકનો ઉદય ન હોય, એવું કોઈ ક્યાં આઠમાંથી ક્યાંનો આઠે આઠનો હોય કે કોક નો હોય, કોક નો છે ને, આઠે નું નહીં હોય ને. અરે અત્યારના આપણને આઠે નો ઉદય છે બધાને, એમ ના સમજવું થઈ. અહીંયા તો પાછું કેવું છે, સમયે સમય વિવર્તન વર્તે છે. જો ફરીથી અનાદિ કર્મ પૂતગલની ઉપાધિના સદભાવને આશ્રયે એમાં જોડાતા કોણ જોડાય છે, આપણે જોડાય, તો શું થાય છે, પ્રતિક્ષણ હર સમય શું થાય છે, વિવર્તન એટલે બદલાયા, કે નવી અવસ્થા કદાચ એવી ને એવી રિપીટ કરીએ તો વિવર્તન છે. આપણને એમ શું લાગે છે, મેં રાગમાંથી દ્વેષ કર્યો, દ્વેષમાંથી રાગ કર્યો, અથવા તો તારતમ્યતા ઓછી, એમ નથી. રાગને રાગનો જ કર્યો એક, તો પણ એક શું છે, વિવર્તન પર્યાયનું પલટવું છે. અને એ રીતે વિચાર કરીએ તો પૂદગલ કર્મમાં પણ વિવર્તન એ થાય છે કે કર્મ ઉદયમાં આવ્યો એ ખરી ના કર્મ રૂપે થઈ જાય. અહીંયા પણ બે પ્રકારના સંબંધ, અહીંયા તો હવે જીવ પર, કારણ કે સંસાર લેવો છે તેનાથી, એના કારણે જેને પ્રતિક ક્ષણ વિવર્તન વર્તે છે એવા સંસારી જીવને ક્રિયા. અહીંયા સુધી આચાર્ય ક્રિયાનું વર્ણન માટે વાત કરી છે. કોની ક્રિયા? કોની ક્રિયા? આપણી સંસારી જીવની ક્રિયા લખ્યું છે. અને આપણી ક્રિયા કઈ? પડદ્રવ્યનો ફેરફાર કરવો, હેરાફેરી કરવી, એ આપણી ક્રિયા છે. અરે કર્મના ઉપાધિની સદભાવમાં જોડાઈને રાગદ્વેષ કરવા, એ આપણી ઉપાધિ રૂપની ક્રિયા છે. એક ક્રિયાને આચાર્ય, અને આ એક ક્રિયાની પાછળ કેટલું સિદ્ધ કરતા જાય છે. ખાલી ક્રિયા બોલી લીધી એટલે શું છે શેના કારણે, તો એવા સંસારી જીવને ક્રિયા ખરેખર કેવી છે, હવે લે છે, સ્વભાવ નિષ્પન્ન જ છે. વેરી ગુડ. સ્વભાવથી થયેલી છે એટલા માટે નિર્મળ છે. સ્વભાવની નિષ્પન્ન કેવી હોય? અહીંયા સ્વભાવ નિષ્પન્ન એટલે કે તારી પોતે કરેલી દશા છે. શું છે? કોઈએ કરાવવી નથી એનું નામ સ્વભાવ. અહીંયા સ્વભાવ નિષ્પન્ન એટલે સ્વભાવનો આશ્રય નથી. આશ્રય તો તે કોનો લીધો છે? ઉપાધિના સદભાવને લીધો છે. પણ સ્વભાવ નિષ્પન્ન જો આખું સમયસારની શૈલીથી વાંચું ને તો બહુ મુશ્કેલ લાગશે. અહીંયા ત્યાં તો સ્વભાવ નિષ્પન્ન એટલે કોની વાત હોય? નિર્મળ પર્યાયની જ વાત હોય. સ્વભાવથી નિષ્પન્ન એ જ હોય. અહીંયા ફરીથી બે નો કેમ તો કોઈને એમ કે આવો ફરક શું છે? ત્યાં કાલે જ ગુરુદેવજી બહુ જ લીધું હતું ને, બે સમયસારની ગાથાઓ 68ની લીધી હતી ને 73ની, 68ની, 75ની, 75ની ને 68ની લીધી ને અહીંયા લીધી હતી. એક બાજુ ન્યા કે એ ફૂદગલના પરિણામમાં છે, અને અહીંયા કહે છે કોના? જીવના છે. આ અરે ભાઈ, એ જ બેની શૈલીની આખો ફરક છે. એટલા માટે ત્યાં આખું સ્વભાવ વિભાવ અને ભેદભાવથી ભિન્નતાનો પ્રકાર. અહીંયા આ ખાસ કરીને તો આ જ્ઞેય તત્વમાં જ્ઞેય ભાવથી તું ભિન્ન છો એની વાત અહીંયા મૂકે. એટલે ત્યાં આખો એક પર્યાય નિરપેક્ષ તિકાળી દ્રવ્યની વાત છે. અહીંયા પરદ્રવ્યથી જુદું દ્રવ્યગુણ પર્યાયમય તત્વની વાત છે. અહીંયા સ્વભાવ નિષ્પન્ન એટલે એમ ન લેવું કે નિર્મળ પર્યાય. અહીંયા સ્વભાવ નિષ્પન્ન એટલે, નિષ્પન્ન એટલે થયેલું, ઉત્પન્ન થયેલું, નિષ્પન્ન ઉપજ્યું છે. કોનાથી ઉપજ્યું છે? સ્વભાવથી. એટલે મારા પોતાના કારણે. ક્યારે? ક્યારે? આમાં શબ્દ વાપરા છે ઉપાધિના સદભાવનો, જ્યારે તો લક્ષ કરે છે ત્યારની વાત છે. અને એનું નિમિત્ત પણ ચોક્કસ છે, પૂદગલ કર્મની ઉપાધિનું સદભાવ. પણ એનું કરતા પણ નથી, એનો કરતા હું પોતે છું. એટલું અહીંયા આખું સિદ્ધ. અને જૈન દર્શનમાં તો પેલી એ ગુરુદશી કથન, જે કોઈ ફિરકામાં જાઓ તો શું છે, બધે જ આ રાગદ્વેષ કોણ છે? કર્મે રાજા, કર્મે રંગ કે, એનાથી જ. બાકી જાણે જીવ તો એક શું રમકડું હોય, બધું પપેટ જેવું જાણે. અહીંયા કહે છે એ મારું અજ્ઞાન ભાવે મેં પોતે એ મારો દોષ ઉત્પન્ન કર્યો, અને તેથી જ્ઞાન ભાવે એ ટળી શકે એવો સિદ્ધાંત છે. કર્મે કરાવ્યું હોત તો ગુરુદેવજી તો કે ઉપદેશ કર્મને દેવો જોઈએ ભગવાન, કે હે કર્મ, તું આ જીવ તો બિચારો નિર્દોષ છે, સીધો સરળ છે, તું શું કામ છે હેરાન કરે. તો અહીંયા ફરીથી કે એ સંસારી જીવને કેવા છીએ આપણે? કેવા છીએ? કે આ વિશ્વમાં છીએ, અનાદિ કર્મ પૂદગલની ઉપાધિનો સદભાવ સંબંધ છે, અને એમાં જોડાઈને હર ક્ષણે આપણે બદલાયા કરે, રાગ દ્વેષ મોહ જે કાંઈ અસંખ્ય પ્રકારના શુભ કે અશુભ એવા રૂપે, એવી જીવની, એવા સંસારી જીવની આપણી એ ક્રિયાઓ એ ખરેખર કેવી છે? મેં પોતે મારા દોષે અપરાધથી ઉત્પન્ન કરી છે, અને તેથી હવે, તેથી, તેથી એટલે પેલું તો ક્યાં સીધું થયું? મારી પોતાની પર્યાય. અને તેથી તેને, તેને એટલે કોને? જીવને. ફરીથી અહીંયા જીવની જ વાત. તેથી તેને એટલે કે જીવને મનુષ્યાદિ પર્યાયો માનો, કોઈ પણ પર્યાય આ જ છે એવો ટંકો જ કર્ણ નથી. હવે શું શબ્દ વાપર્યો કે આ જીવતેથી આ મનુષ્યાદી પર્યાયમાં કોઈ પણ એક પર્યાય, કોઈ પણ એક પર્યાય એમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરો, કઈ એમાં આદિ આદિ એમાંથી કોઈ પણ સિલેક્ટ કરવાની વાત છે, કોઈ પણ કહી લેશો. 33 સાગરોપમનું હોય તો એ તો ટંકોત્કીર્ણ કહેવાય કે નહીં? 33 સાગર છે. આમ તમે એમ 500 વર્ષ ને 200-500 હજાર પણ નહીં, કે કોઈ પણ લવો, કોઈ પણ પર્યાય એ કેવી છે? આજ આને જીવ કહેવાય એવી ટંકોત્કીર્ણ ને શું કામ, શું કામ, શું કામ? અહીંયા આપ્યું છે કારણ, તેથી કરીને આગળ કારણ આપ્યું, શું આપ્યું છે? પ્રતિક્ષણ વિવર્તન વર્તી એ પર્યાયો ક્રિયા છે. શબ્દ શું આપ્યો છે? શબ્દ છે ને પ્રતિક્ષણ વિવર્તન છે. એ 33 સાગર ભલે હો પણ એક એક થઈને 33 સાગર છે, એક જ પર્યાય 33 સાગર ની નથી. આચાર્ય પોતે પૂછે ને પોતે જવાબ આપે છે બધું, આમાં ક્યાંય ગોતવા જવું નથી. પણ થોડુંક શું છે, થોડુંક થોડુંક જ, થોડુંક વ્યાકરણ થી થોડુંક છે ને વાંચવાની પદ્ધતિ શીખવી, તે નહીં તો આમાં તો બહુ જ ગૂંચવાળો થશે. નહીં તો શું છે, તેથી તે શું આગળ આપી દીધો છે જવાબ, કે પ્રતિક્ષણ શું ચાલે છે, વિવર્તન ચાલે છે. અને તેથી કોઈ એક પર્ટિક્યુલર કરીને કે આને જીવ કહેવાય એવું નથી, એ કોઈ પણ, કોઈ પણ ગતિની મર્યાદા છે. અરે પ્રવાહ રૂપે લ્યો તો પણ મર્યાદા છે, બાકી એક એક સમયમાં પણ મર્યાદા છે. આવું જ એક કંઈક આવે છે કે સમયસારમાં ક્યાંય આવે છે? 49 ગાથામાં અનિર્દિષ્ટ સંસ્થાન આવે છે. અનિર્દિષ્ટ સંસ્થાન એટલે નિર્દેશ કરીને કોઈ આંગળી ચીંધીને કોઈ કહેવું એમ કે આ આનો આવો જ આકાર હોય છે એવું નથી, કારણ કે ગતિઓમાં અનુસાર શરીરમાં પણ એવા આકારે બદલાયા કરે. એમાં અહીંયા ગતિની વાત, એટલે કોઈ પણ અહીંયા તો હજી મનુષ્યાદી, બાકી કોઈ પણ પર્યાય લ્યો. સિદ્ધ દશાની પર્યાય, સિદ્ધ દશા ક્યાં કેટલા વખત સુધી છે? સિદ્ધની પર્યાયનો કાળ કેટલો? સાદી આનંદ ને, હા, એટલે એક જ પર્યાય સાદી અનંત કાળ રહેશે ને. અરે ભાઈ, એ તમે પ્રવાહ રૂપે પૂછો છો કે એક ઇન્ડિવિજ્યુઅલ રૂપે રહેશે? તો એના બે મોટા જવાબ હોઈ શકે છે. તો અહીંયા કહે છે કે એક એક સમયની, અને કદાચ આ મનુષ્યાદી લ્યો તો પણ એની એક મર્યાદા છે, કારણ કે સંયોગના તો એ કોઈ પણ પર્યાય આજ એવો ટંકોત્કીર્ણ, ટંકોત્કીર્ણ એટલે તેનો તે તમે કહી શકો એવો નથી. કારણ કે, કારણ કે શું થાય છે કે તે પર્યાયો પૂર્વ પર્યાયના નાશમાં પ્રવર્તતા ક્રિયાફળ રૂપ હોવાથી, એક વાર લીધી એ કઈ છે ફરીથી, આ તે પર્યાયો, તે પર્યાય એટલે કયો? કોઈ પણ મનુષ્યને એમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરી એ તે પર્યાય પૂર્વ પૂર્વ પર્યાયના, પૂર્વ એટલે ભૂતકાળમાં, એ પર્યાયના નાશમાં થયેલી છે. એમ નથી કે પૂર્વની આપણી કદાચ માની લ્યો દેવ પર્યાય અથવા મનુષ્ય જ પર્યાય હતી, અને આ મનુષ્ય પર્યાય તો ઓલી પણ ચાલુ રહી ને આ પણ ચાલુ રહી, તો એમ નથી. કેવી છે કે કોઈ પણ પર્યાય ટંકોત્કીર્ણ એવી નથી, ભલે પ્રવાહ રૂપે ગમે તો પણ અનાદિ અનંત નહીં હોય. અભવીને સંસારનો કેટલો ટાઈમ છે? અનાદિ અનંત ને અભવી તો, હા કે ના? હા, તો પછી એની પર્યાય તો તેની તે હોય ને. ફરીથી સંયોગ છે તો સંયોગમાં કાળની મર્યાદા જ હશે, એ તું પ્રવાહ રૂપે ન જો. એક એક પર્યાય જો તો એક એક ગતિ જ જો. અહીંયા તે પર્યાય પૂર્વ પૂર્વ પર્યાયના નાશમાં પ્રવર્તતા ક્રિયાફળ રૂપ હોવાથી, કોણ? ફરીથી અહીંયા કોની વાત આવી કે ક્રિયાફળ? અહીંયા ક્રિયાફળ એટલે કોણ છે? ગતિ, ગતિ જે કીધી એનું નામ શું છે? ક્રિયાનું ફળ છે ને. અને ક્રિયા કોણ છે? રાગદ્વેષ છે. જ્ઞેય છે અને જ્ઞાન ન કરતા રાગદ્વેષ કર્યા તો એનું શું કર્યું? ફળ મળ્યું ક્રિયાનું. તો ફળમાં શું મળ્યું? મનુષ્ય ગતિ આદિ ગતિઓ મળી. તો અહીંયા તે પર્યાયો, તે પર્યાયો એટલે અહીંયા ફરીથી જે આ મનુષ્ય ગતિ આદિની જે પર્યાયો કેવી છે? પૂર્વ પૂર્વ પર્યાયના નાશમાં, પૂર્વની પર્યાય. અને એક બીજી રીતે વિચારીએ, આપણે પ્રાગભાવ બોલીએ છીએ ને, તો પ્રાગભાવ એટલે શું છે? પ્રાગભાવ એટલે પૂર્વ પર્યાયનો વર્તમાનમાં અભાવ. તો ભાઈ એક જ આમ તો છે, અહીંયા તો આપણને પ્રયોજનવશ વર્તમાનનો પૂર્વમાં લઈએ છીએ, બાકી પૂર્વનો પણ વર્તમાનમાં અભાવ છે, તે એ પણ અહીંયા પૂર્વ પર્યાયનો અહીંયા ના, પણ પ્રયોજન જ, કારણ કે કાર્ય શેમાં કરવું છે, વર્તમાનમાં, એટલે વર્તમાનથી વાત વિચારવામાં, કે વર્તમાનનો પૂર્વમાં અભાવ, એમ કહીને કે તું ચિંતા ન કર, ભલે અનાદિનો સંસાર છે પણ વર્તમાનમાં તું નવું કરી શકે છે, કારણ કે પૂર્વની પર્યાયનો વર્તમાનમાં અભાવ છે. અને એવી જ રીતે વર્તમાનના રાગ દ્વેષ છે તો પછી પ્રધંસા ભાવમાં શું આવે? તો બે છે, ભવિષ્યની પર્યાય પણ અત્યારના નથી, તો એમાં લેવાય કે નહીં? અરે લઈને ફાયદો શું છે? અહીંયા તો એમ કે છે ભલે અત્યારના તે ભૂલ કરી રાગ દ્વેષ, પણ ભવિષ્યમાં કરવો જ પડશે એવો નથી તને. અને આ રીતે વર્તમાનમાં તારી સ્વતંત્રતા બતાવે છે. તો અહીંયા તો આપણે સંબંધમાં લઈ કે જે પર્યાય વર્તમાનના ક્રિયાફળ રૂપે છે, પૂર્વ પૂર્વ પર્યાયના નાશમાં જો આ વાત શૈલી આખી ઉત્પાદ વયમાં પણ લે છે કે જ્યારે જ્યારે ઉત્પાદ થાય છે ત્યારે શું છે કે પૂર્વ પર્યાયનો શું હોય છે, જે એમ નથી કે પૂર્વ પર્યાયની પણ ઊભી રહી ગઈ અને નવી ઉત્પાદરૂપ પણ પર્યાય એમ પણ નથી, અને એટલા માટે એનો નાશ એને પણ એક કારણ કહેવાય છે. ઉપાદાનના બે પ્રકાર છે, એક ત્રિકાળી ઉપાદાન અને ક્ષણિક ઉપાદાન. ક્ષણિક ઉપાદાનમાં પણ બે પ્રકાર છે, એક તત્સમયની યોગ્યતા અને એકનું નામ છે અનંતર પૂર્વવર્તી પર્યાયનો અભાવ. શું છે ખબર નહીં, આવું પાઠશાળામાં ભણ્યા હશે, ભૂલી ગયા હશે બધું ના, એક એક એનાથી યાદ કર. આમાં કે એક સમ્યક દર્શન થયું તેનો અર્થ શું થયો? પૂર્વની મિથ્યાત્વની પર્યાયને એને રાખીને થયો એમ નહીં. સમ્યક દર્શન થતા પૂર્વની મિથ્યાત્વની પર્યાય ગૌણ થઈ ગઈ છે અને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ છે એમ નથી, અને એટલા માટે એને પણ ઉપાદાન કારણ લીધું છે. અનંતર પૂર્વવર્ત ક્ષણની પર્યાય એને કારણ કીધું છે, અને ઉત્તર જે સમ્યક દર્શનની અહીંયા આપણે લઈએ છીએ તો એનું કાર્ય થયું છે. બધી જ વાત લીધી છે આચાર્ય. અને એવું ન હોય તો ચલો કોઈ કે ના, અમારે એકાંતે ત્રિકાળી દ્રવ્ય જ, કારણ જેમ નિયમ સારમાં છે ને, સોરી આ થોડું આડુંવળું બીજું, પણ એક સાથે આની સાથે લઈને કે પૂર્વ પર્યાયનો નાશ કામ લીધો છે અહીંયા, કે કોઈ કે ત્રિકાળી છે તો ત્રિકાળી દ્રવ્ય તો અનાદિનું છે, જો કારણ છે તો કાર્ય કેમ ન થયું આપણને. તો અહીંયા કોઈ કહે છે ચલો પૂર્વ પર્યાય, તો પૂર્વ પર્યાયમાં પણ કઈ લેશું આપણે કે અનંતર પૂર્વવર્તી, કારણ કે એનો અભાવ ન થાય અને તને ઉત્તરમાં સમ્યક દર્શન થશે, નહીતર મોક્ષ માર્ગ, પહેલું તો કે મોક્ષ માર્ગ છે એની નિશ્ચિતપણે હોય છે પણ એનો અભાવ હોય છે, નહીં તો સીધું મિથ્યાત્વમાં સીધું કોઈને કેવળ નામ થઈ જશે તો એમ પણ નથી. પછી એમાં પણ પ્રશ્ન આવે કે મોક્ષ માર્ગ તો ઘણા વખતથી છે, તો કે ભાઈ મોક્ષ માર્ગ હોવા છતાં તત્સમયની યોગ્યતા રૂપ છે એ અલ્ટિમેટ સાધન છે. ચલો ઘણા પ્રકારો આ બધા પરિણય જીવનમાં બહુ સુમેળ રૂપે આ તત્વ છે આખું. કઈ અપેક્ષા કોઈ કે તત્સમયની યોગ્યતા, તો તત્સમયની યોગ્યતા છે એટલે એની પહેલાં મિથ્યાત્વ હોય ને સીધું કેવળ નામ, તો કે એમ પણ નથી. બધા એકબીજા સાથે કેવા છે, સંકળાયેલા છે, કે એ તત્સમયની યોગ્યતા નિશ્ચિત છે. અલ્ટિમેટ બધા તર્કોનો સમાધાન વિકલ્પનો એ તત્સમયની યોગ્યતા, પણ નિશ્ચિતપણે પૂર્વ પર્યાય હોય તો કઈ હોય છે, મોક્ષ માર્ગની જ હોય છે, અને જ્યાં મોક્ષ માર્ગની હોય છે ત્યાં આશ્રય ત્રિકાળી દ્રવ્યનો જ હોય છે. અને હજી એક લઈએ તો નિમિત્તનો પણ ત્યાં નિયમ છે કે એની આરાધનામાં દેવશાસ્ત્ર ગુરુ જ નિયમ હશે. બધો સુમેળ સાથે છે, ક્યાંક કોઈની મુખ્યતાથી વાત ચાલતી હોય તો બીજાનો અભાવ ન સમજવો. પાંચ સમવાય છે, પાંચ સમવાયમાં પણ કોઈની મુખ્યતાથી કથન કરવાની છૂટ છે, પણ એક જ સમવાયથી કામ થાય છે અને બીજા કાંઈ નકામા છે એવું હોતું. ચલો તો ફરીથી અહીંયા શેમાં આપણે પહોંચ્યા હતા, મૂળ પાછું ભૂલાઈ જશે, કે તે પર્યાયો જે કર્મફળ છે એ કેવી છે, કે પૂર્વ પૂર્વ પર્યાયના નાશ થાય છે. એવું નથી પૂર્વની પર્યાય પણ ટકી રહે અને વર્તમાન પણ પરિણામ થાય તો એવું નથી. તે પર્યાયો પૂર્વ પૂર્વ પર્યાયના નાશમાં પ્રવર્તા ક્રિયાફળ હોવાથી એક વાત, અને હવે જે પૂર્વ પર્યાયો છે એ ટકતી નથી, એને કીધું ને એનો નાશ, તો ત્યાં થાય છે શું કે ઉત્તર ઉત્તર પર્યાય વડે નષ્ટ થાય છે, નવી નવી પર્યાય કોઈ કે પૂર્વ પર્યાય નાશ થાય પણ એના પછીની કાંઈ પર્યાય ન થાય, તો કે એમ પણ નથી. આખો સંબંધ દેખાડે, પૂર્વની શું થતી જાય છે નાશ થતો. કોઈ કે ને આ બંગડી હતી એમાંથી વીંટી બનાવી હતી, તો વીંટી બને પણ સાથે સાથે થોડુંક શું રહી ગયું, બંગડી પણનો આકાર રહી ગયો, તો કંઈ એમ નથી. એનો નાશ અને ઉત્તર ઉત્તર પર્યાયમાં ઉત્પાદ અને એનાનો નાશ, તે ઉત્તર ઉત્તર પર્યાયો વડે નષ્ટ થાય છે. અને અને બેની વાત લીધી, પૂર્વ પૂર્વ પર્યાયનો નાશ, ઉત્તર ઉત્તર પર્યાય વડ પ્રગટ થાય છે એના નાશ, અને ક્રિયાનું ફળ તો મોહ સાથે મિલનનો નાશ નહીં થયો હોવાથી માનવું જોઈએ. ચલો હવે શબ્દ શું લીધું, એકનું નાશ થયું, એકનું ઉત્પન્ન થયું, તો શું છે એ, એ જે થયું એ મનુષ્યાદી જે ક્રિયાફળ આવ્યું ને એ શું છે, કે તે ક્રિયાનું ફળ તો ફરીથી હવે તો ખ્યાલ આવી ગયો ને, ક્રિયા કોણ લેવાની છે અહીંયા, આ જે દ્રષ્ટાંત ચાલે છે એટલા માટે, અને એ પણ કોની વાત લીધી, કોને નક્કી કરવો છે, જીવને. દ્રષ્ટાંતમાં કોને લીધો છે, જીવની. કઈ પર્યાયને, મનુષ્યાદીને. એ કેવી છે, ક્રિયા ફળ છે. ક્રિયા કોણ છે, રાગ દ્વેષ. અને એની અહીંયા વાત હવે કહે કે ક્રિયાનું ફળ તો મોહ સાથે મિલનનો નાશ થયો હોવાથી, એવું છે ને, નહીં નહીં એમાં પાના કદાચ ફેરવતા, મોહ સાથે મિલનનો નાશ નહીં થયો હોવાથી. મોહનો નાશ થઈ ગયો તો કોઈ ગતિ ચાર ગતિમાંથી ન મળત, અને એટલા માટે આગળ આવ્યું હતું ને, જ્ઞાનીની ક્રિયાઓ બધી અફળ હોય છે. આવું કંઈ ન હોય, કંઈક જામ શું છે, પ્રિન્ટિંગ મિસ્ટેક હશે કંઈક. અને અજ્ઞાની ક્રિયા બધી કેવી હોય છે, સફળ હોય છે. અરે વાહ, હા તને ચાર ગતિ ચોક્કસ મળશે, અને જ્ઞાનીને ચાર ગતિમાંથી એકય ગતિ નહીં મળે. તો અહીંયા કે ક્રિયાનું ફળ જો આ ફરીથી અધિકાર જ્ઞેય તત્વનો ચાલે છે, એમાં આપણો દોષ બતાવે છે, તે જ્ઞેયને જ્ઞેયપણે ન જાણતા શું તે દોષ કર્યો છે. અહીંયા જ્ઞેય તત્વની પૂર્ણાવતિમાં હવે વિશેષ બધાનું આવશે. પહેલાં સ્થિત કર્યું કે તે ખરેખર જ્ઞેયમાં પણ જ્ઞેયપણાને સ્વીકારેલા નથી તે અહીંયા, તો શું કર્યું છે કે એના ક્રિયાના ફળમાં ગતિમાં મોહ સાથે મિલનનો નાશ નહીં થયો હોવાથી. ફરીથી ક્યારે મોહ સાથેનું મિલન ક્યારે નાશ નથી કર્યું, કોઈ પણ ગતિની પર્યાય મળી, ચાર ગતિની વાત ચાલે ક્રિયાફળમાં, કોઈ પણ ગતિની પર્યાય મળી ત્યારે એકવાર વિચાર્યું નહીં એણે કે મને કેમ એક પછી એક ભવ મેળા કરે છે, એકથી એક આકુરતા દુઃખ કેમ મેળા કરે છે, કે આ મોહ સાથેનું મિલન છે, આ એનાથી આકુરતા રૂપે આ ગતિઓ મને મળે છે. અરે એક વાર તો વિચારી લઈએ કે મને આ શા માટે શું છે. આ ભવ ભલે આપણના પરમ સદભાગ્ય છે કે એક છૂટવાનો એક આપણને અવસર, પણ ભવ તો મેળ્યો કે નહીં એ શેનું કારણ છે, એમાં પણ આકુરતા સિવાય મને વેદન નથી, તે શા માટે અહીંયા, કે મેં કોની સાથે મિલન કર્યું છે, મોહ સાથે. અને આપણા માટે કયો મોહ લેવો, કયો લેવો આપણા માટે, આપણે મોહ કયો લેવો, મોહની કર્મમાંથી વાત લઈએ આપણે, ચલો આમ તો પરિણામમાંથી લેવાય, આપણે કયો મોહ લેવો, મોહની કર્મમાંથી નહીં, જવાબ જલ્દી, આટલુંમાં શું વિચારવું, દર્શન મોહ લેવાનો ને, આપણે કયો લેવાનો, અરે બે લેવાના અહીંયા, દર્શન મોહ હોય તો ઓલું તો હોય જ, તો એ આપણા માટે બે છે, અને જ્ઞાનીઓને માટે લઈએ તો ચારિત્ર મોહમાં પણ અસ્થિરતાનો મોહ છે તો હજી ભવ મળશે. એક જીવનમાં જો જ્ઞાનીઓ માટે નહીં, મુનિરાજ માટે, આચાર્યદેવ આપણા માટે જેમ અત્યારના આપણને ઉત્કર્ષપણે માનીએ આપણે અત્યારના આ ભૂમિ, અરે એ પણ કુંદકુંદ આચાર્યદેવ આજ પ્રવચન સારમાં શરૂઆતમાં કે અમને શરાગપણું હજી છે, અમે એ વિતરાગ જે થવું જોઈએ શુદ્ધોપયોગમાં જ ખાલી રહેવું જોઈએ એવી દશા અમને હજી થઈ નથી. સાતમે જ્ઞાન યા પાછા અમારે છઠ્ઠામાં આવવું પડે છે. અમે સુર દેવો અસુરના કદાચ ચ્યુત થઈ ગયા ને એવા પરિણામ તો એવું થવું પડશે. પોતાના અસ્થિરતાના રાગનો પણ જેને ખેદ છે એ આચાર્ય છે, તો આપણને આપણા મહામિથ્યાત્વના પરિણામમાં કેમ સંતોષ માનીને બેસી જાય. અહીંયા એનું મોહ સાથે મિલન એને છીટું નથી, એ નાશ નહીં થયો હોવાથી માનવું જોઈએ. શું માનવું જોઈએ? શું માનવું જોઈએ? કે ક્રિયાનું ફળ એવી ચાર ગતિ સંસાર પરિભ્રમણ આપણને મળ્યો છે, અહીંયા મળ્યો છે. કારણ કે ચાલો ફરીથી હવે આચાર્યનો ખુલાસો. પ્રથમ તો ક્રિયા ચેતનના પૂર્વોત્તર દશાથી વિશિષ્ટ ચૈતન્ય પરિણામ સ્વરૂપ છે, જે આજે જ આપણને આવ્યું હજ. આ બધા ક્યાં આવ્યા હતા? ત્રણ પ્રકાર ચેતનાના, જ્ઞાન કર્મ અને કર્મ, ત્રણ છે ને, એ બધા જ ચેતનાના પરિણામે આવ્યા હતા ને ચેતનામાં. તો એ જ અહીંયા કહે છે કે આ જે પ્રથમ તો ક્રિયા એ ચેતનના, ચેતની કોણ છે? ચેતની કોણ છે? દ્રવ્ય છે. અને એના પૂર્વ અને ઉત્તર દશાથી વિશિષ્ટ, વિશિષ્ટ એટલે જુદા, એટલે બે પ્રકાર. ભૂતકાળમાં પણ જે કાંઈ અત્યાર સુધી અનાદિનું કર્યું છે એ શું કર્યું છે? એ ચેતનના જ પરિણામ છે. અત્યારના એ અશુદ્ધ ને શુદ્ધ એ પ્રકાર નહીં, પણ તે ક્યારેય પણ જળના પરિણામ નથી કર્યા. એક અણુ માત્ર પણ પરમાણુનું કાર્ય નથી કર્યું. અને એટલે 38 ગણ પરમાણુ માત્ર નથી. અરે અભિપ્રાયમાં તો અનંત પરમાણુને કરવાની કરતા બુદ્ધિ છે, અને એની જગ્યા કે એક પણ પરમાણુનું નથી કર્યું. તે તારા જ પરિણામ કર્યા છે, પછી શુદ્ધ હો કે અશુદ્ધ હો. તો એ રીતે અહીંયા તો એ ચેતનના પૂર્વ અને ઉત્તર દશા. પૂર્વ એટલે પૂર્વના, અને હવે ભવિષ્યમાં હજી ઘણું કામ બાકી છે ને. એક્સપાન્શન કરવાનું છે, ડાયવર્સિફિકેશન કરવાનું. અહીંયા ભૂતકાળ હો કે ભવિષ્ય અને વર્તમાન સહિત તારા બધા કેવા છે? વિશિષ્ટ ચૈતન્ય પરિણામ સ્વરૂપ જ તારા, તે પોતે કરેલા તારા પરિણામ છે. ક્યાંય પર જ્ઞેયના પરિણામ એક સમય પણ તે કર્યા નથી. ભલે નિકટમાં હો, ભલે નિમિત્ત નૈમિત્તિક સંબંધમાં હો, ઉપચારથી એ નિમિત્ત નૈમિત્તિકને કરતા કહેવાશે, પણ યાદ રાખજે કે તે તારા પોતાના જ પરિણામને કર્યા છે. ક્યાં કર્યા છે? ક્યાં કર્યા છે? રાગ દ્વેષના અને ક્રિયા ફળ મનુષ્ય આદિગત બે આવી ગયા, જે આપણને આજે ત્રણ પ્રકાર આવ્યા ને એમાં કર્મ ને કર્મ ફળમાં. તો કર્મ રૂપે ક્યાં પરિણામ કર્યા છે? રાગ દ્વેષના. અને એના ફળ રૂપે શું મળ્યું છે? આ મનુષ્ય આદિ ગતિના એ પરિણામ છે. તો એ ક્રિયા જેમ બીજા અણુ સાથે જોડાયેલા અણુની પરિણતિ દ્વિઅણુ કાર્ય નિષ્પાદક છે, તેમ મોહ સાથે મિલિત આત્માની બાબતમાં મનુષ્યાદિ કાર્યની નિષ્પાદક હોવાથી સફળ જ છે. અહીંયા આપણને શું વાત આખી કરી છે? જો 116 ગાથામાં છે, જે અહીંયા ક્રિયા નથી ફળહીન જો નિષ્ફળ ધર્મ ઉત્કૃષ્ટ છે ને. તારી કોઈ પણ ક્રિયા છે એ કેવી છે? ફળહીન નથી, ફળ મળે જ છે મનુષ્યાંતિ. અને જ્ઞાનીની જે છે ક્રિયા એ બધી કેવી છે? નિષ્કર્ષ છે, એટલે ફળ જ નથી, કારણ કે સંસારની કોઈ પણ ગતિનું ફળ મળશે. ચલો એનો થોડોક વિસ્તાર છે, ટાઈમ બહાર જતો જ નથી. કલ્પનાથી માને પોતે પોતાના અસંખ્ય પ્રદેશમાં છે, કલ્પનાથી તો ક્યાંય દોડે જાય છે. સહજાનંદી સુદ